કાયમથી પ્રકટીકરણ તેમાં 21મો અધ્યાય પહેલી 8 કલમ અને 22થી અંત સુધી હું હેરિકભાઈ વિનંતી કરીશ કે તેઓ આપણને પ્રભુના વચનો વાંચી સંભળાવશે અને ત્યાર પછી એ જ વચનો ઇંગ્લિશમાં વાંચવામાં આવશે અને હું અલ્પેશભાઈને વિનંતી કરીશ કે તેઓ આ જ વચનો ઇંગ્લિશમાં વાંચશે. રેવલેશન ચેપ્ટર 21 વર્સીસ 1-8 એન્ડ 22 ટુ ધ એન્ડ.
વચન આ પ્રમાણે લખવામાં આવ્યું છે. પછી મેં નવું આકાશ તથા નવી પૃથ્વી જોયા, કેમ કે પહેલું આકાશ તથા પહેલી પૃથ્વી જતા રહેલા છે અને સમુદ્ર હવે છે જ નહીં. વળી મેં પવિત્ર નગર નવું યરૂશલેમ દેવની પાસેથી આકાશમાંથી ઉતરતું જોયું. જેમ કન્યા પોતાના વરને સારું સમજાવવામાં આવેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું. વળી મેં રાજ્ય સંબંધી મોટી વાણી એમ બોલતી સાંભળી કે જુઓ, દેવનો મંડપ માણસોની સાથે છે, દેવ તેઓની સાથે વાસો કરશે, તેઓ તેના લોકો સાથે, દેવ પોતે તેઓની સાથે રહીને તેઓનો દેવ થશે, તે તેઓની આંખમાં દરેક આંસુ લૂછી રાખશે, મરણ ફરતી થનાર નથી, તેમજ શોક કે રુદન કે દુઃખ ફરતી થનાર નથી. પ્રથમની વાતો જતી રહેલી છે. રાજ્ય પર જે બેઠેલો છે તેણે કહ્યું કે જુઓ, હું સગળું નવું બનાવું છું. વળી તે કહે છે કે તું લખ, કેમ કે આ વાતો વિશ્વાસ યોગ્ય તથા સત્ય છે. તેણે મને કહ્યું કે હવે તેઓ પૂરી થઈ ગઈ છે. આલ્ફા તથા ઓમેગા, આદિ તથા અંત છું. હું તરત્યારે જીવનના પાણીને ધરાવતી મફત આપીશ. જે રીતે છે તેને તે સગળ વાતો કરશે. હું તેનો દેવ થઈશ અને તે મારો પુત્ર થશે. પણ બીકણો, અવિશ્વાસીઓ, ભ્રષ્ટ થયેલા ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુ ક્રિયા કરનારા મૂર્તિ પૂજકો તથા સગડા જુઠ્ઠાઓનો ભાગ અગ્નિ તથા ગંધકની બળનારી ખાઈમાં છે, એ જ બીજું મરણ છે. 22મી કલમ, તેમાં મેં મંદિર જોઈ રહી, કેમ કે સર્વશક્તિમાન પ્રભુદેવ તથા હનુમાન એ જ તેનું મંદિર છે. નગરમાં સૂર્ય કે ચંદ્રના પ્રકાશની જરૂર નથી, કેમ કે દેવનો મહિમા તેને પ્રકાશિત કરે છે અને હલવાન તેનો દીવો છે. તેના પ્રકાશમાં સર્વ પ્રજાઓ ચાલશે અને પૃથ્વીના રાજાઓ પોતાનું ગૌરવ તેમાં લાવશે. દિવસના દરવાજા કદી બંધ થશે નહીં, કેમ કે ત્યાં રાત પડશે નહીં. તેઓ સર્વ પ્રજાઓના ગૌરવ તથા કીર્તિ તેમાં લાવશે. જે તે અશુદ્ધ છે અને જે પણ ધિકાર સાથે વૃદ્ધ કરે છે તથા અસત્ય આપે છે તે તેમાં કદી પ્રવેશ કરશે જ નહીં. પણ જેઓના નામ હલવાના જીવન પુસ્તકમાં લખેલા છે તેઓ પ્રવેશ કરશે.
ઇંગ્લિશમાં
in the lake which burneth with fire and brimstone, which is the second death.
temple therein, for the Lord God Almighty and the land are the temple of it. And the city hath no need of the sun, neither of the moon, the sky shineth. For the glory of God did lighten it, and the land is light thereof. And the nations of them which are saved shall walk in the light of it. And the kings of the earth do bring their glory and honor into it. And the gates of it shall not be shut at all by day, for there shall be no night there. And they shall bring the glory and honor of the nations unto it. And there shall in no wise enter into it anything that defileth, neither whatsoever worketh abomination, or maketh a lie. But they which are written in the Lamb's book of life.
દૈનિક માં નાખી જે રાખી છે જો તમારી ઈચ્છા આપો તો 5 ડોલર રાખી જયંતિભાઈ પાસે લેશો ઓગણા વચનો તરફ આપણે મને કરીએ પ્રાર્થના કરીએ પ્રભુ તારા વચનો સમજવા માટે અમારી મદદ તારા પવિત્ર આત્મા અમારી પાસે 2008 વર્ષ બેસી ગયું અને લગભગ આ ત્રીજો રવિવાર આપણે ઉજવીએ છીએ. પ્રશ્ન થાય છે કે શું આપણે તમે અને હું 2008 વર્ષની અંદર આ નવું આકાશ અને નવું યરૂશલેમ જોવાને માટે તેમાં પ્રવેશ કરવાને માટે ભાગ્યશાળી છીએ? શું આપણે તેને લાયક છીએ? પ્રશ્ન એ આપણા માટે બહુ જ અગત્યનો છે. તમે આ પ્રેક્ટિકલનો લખનાર પ્રભુનો શિષ્ય કે જે તેની છાતીને અડીલીને બેસતો હતો તે શું કહે છે તે આપણે જોઈએ. પ્રભુનો શિષ્ય કે જેને મારી નાખવા માટે તેલના કુંડાની અંદર તેને કે છે મૂકવામાં આવ્યો પણ તેના શરીરને ઈજા થઈ નહી, માટે તેને પાત્રમાં પેટની અંદર નાખી દેવામાં આવ્યો કે જે મેડિટેરિયન સીની અંદર બહુ જ નાનો એવો ટાપુ છે. અને રાજા એમ ધારતો હતો કે આ ભૂખે તરસે અને જંગલી પ્રાણીઓ એને ખાઈ જશે અને એનું મોં આપણે ફરીથી જોવું પડશે નહીં. એ પ્રભુનો સેવક યોહાન શું કહે છે? જો તમે પ્રતિકરણનો પુસ્તક તેનો 1 અધ્યાય અને 10મી કલમમાં વાંચો તો એ આ પ્રમાણે કહે છે, પ્રભુને દાડે હું આત્મામાં હતો અને મેં મોટી વાણી રણસિંહના અવાજ જેવી મોટી વાણી મારા સાંભળવામાં આવી. પ્રભુનો સેવક આ જયારે લખે છે, જયારે પ્રભુ એને લખાવે છે કે તું આ લખ, ત્યારે તે કહે છે આત્મામાં હતો. આત્મામાં હોવું એ શું છે એ આપણે ખાસ જાણવાની જરૂર છે. આત્મામાં હોવું એટલે પિતા પુત્ર અને પવિત્ર આત્માની સાથે આપણો હિસ્સો અને આપણો ભાગ કેટલો છે એ બહુ જ અગત્યનું છે. જો આપણે પિતા પુત્ર અને પવિત્ર આત્માને જાણતા નથી, તેના સહયોગમાં આવતા નથી, તો આપણે આત્મામાં રહેતા નથી. અને જો તમે અને હું આત્મામાં રહેતા નથી તો યાદ રાખજો કે આ વચનો કે જે નવું આકાશ અને નવું યરૂશલેમની વાત કરવામાં આવે છે તેના તમે કે હું ભાગીદાર થવાના નથી. માટે પવિત્ર આત્મા આપણા પર હોય, આપણી સાથે હોય અને આપણે પવિત્ર આત્મામાં હોઈએ એ બહુ જ અગત્યની વાત છે. આફ્રિકાના એક શહેરની અંદર ટ્રેન સ્ટેશનની અંદર એક અમેરિકન સોલ્જર ત્યાં આગળ ફરતો હતો અને જે એટલી બધી ગીર્દી હતી, એટલા બધા લોકો નાસભાગ કરતા હતા અને એક જુવાન છોકરો કે છે ત્યાં આગળ એપલ લઈને પોતાના એપલ વેચવા માટે બેઠો હતો અને કે છે આ ગીર્દીમાં કોઈએ ટક્કો માર્યો અને બધા જ એપલ એ કે છે એ વિખરાઈ ગયા. અને કરી આ સોલ્જર એ જુએ છે. બધા લોકો પગ નીચે ઠુંદી ઠુંદીને જતા રહે છે અને આ સોલ્જર ગાય છે અને એક પલ્લે છે એના ભાઈ પર એને ફરીથી લૂકી અને પાછો એને વ્યવસ્થિત રીતે એ ગોઠવે છે. અને આ નાનો છોકરો આ સોલ્જરને પૂછે છે કે શું તમે પ્રભુ શું ખ્રિસ્ત છો? અને આ સોલ્જર એને કહે છે કે હું પ્રભુ શું ખ્રિસ્ત નથી, પણ પ્રભુ શું ખ્રિસ્તના જેવા થવા માંગુ છું. આઈ લાઈક ટુ બી લાઈક ક્રાઇસ્ટનેસ, કાઇન્ડનેસ, ઓપન ધ ડોર ફોર ધ હાર્ટ ટચિંગ ટેસ્ટિમની એન્ડ અલાઉ ટુ સી ધ ન્યુ હેવન એન્ડ ન્યુ અર્થ. પ્રભુનો સેવક આ જયારે કહે છે ત્યારે આ નાના છોકરાને ખબર છે કે તમે કે હું ખ્રિસ્ત થઈ શકતા નથી, પણ ખ્રિસ્તના જેવા તેના આત્મામાં આપણે આવી શકીએ છીએ. અને જો તમે તેના આત્મામાં આવવા માંગતા હોય, જો તમે આ પવિત્ર આત્મામાં રહેવા માંગતા હોય, તો તમારી અંદર એના ફળ છે, આત્મા ફળ છે કે નહીં? જો તમારા ફળ એ આત્મા ફળ નથી, તો તમારે અને પવિત્ર આત્માને કોઈ પણ લાભ કે ભાગ રહેતો નથી. શું તમારી પાસે પ્રેમ છે? તમારી પાસે આનંદ છે, શાંતિ છે, સહનશીલતા છે, માયાપણું છે, ભલાઈ છે, વિશ્વાસપણું છે, નમ્રતા તથા સંયમ છે? એ તો આત્માના ફળ છે. અને આ આત્માના ફળ વિરુદ્ધ કોઈ પણ શૈતાનની વાના ચાલતા નથી. પ્રભુ શું ખ્રિસ્ત કહે છે, હું પવિત્ર છું, માટે તમે પણ પવિત્ર થાઓ. અને જયારે આ પવિત્રતાના ભાગીદાર આપણે થઈએ છીએ, ત્યારે આપણે જે આત્માના ફળ છે તે આપણે મેળવી શકીએ છીએ. અને બીજા આપણા જીવનને જોઈને જે ફળ આપણે આપીએ છીએ તેની મારફતે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સ્તુતિ કરે છે. ત્યાર પછી ત્યાં આગળ કહે છે કે તમારે શુદ્ધ હોવું એ જરૂરી છે. મથ્યુનું લખેલી સુવાર્તા અને તેના પાંચમો અધ્યાય અને આત્મિકલમ, મનમાં જેઓ શુદ્ધ છે તેઓ દેવને જોશે. પ્રભુને જોવા માટે આપણે મનમાં શુદ્ધ હોવું એ બહુ જ જરૂરી છે. અને એ પ્રમાણે દાઉદ ગીતશાસ્ત્રી આ પ્રમાણે આપણને કહે છે. ગીતશાસ્ત્ર અને તેનો 15મો અધ્યાય એ બહુ સુંદર રીતે એ પ્રભુનો આત્મા તમારામાં છે કે નહીં એ જોવા માટે ત્યાં આગળ આપણને બતાવે છે. કે છે, હે યહોવા, તારા બાંધવામાં કોણ નિવાસ કરશે? તારા પવિત્ર પર્વતમાં કોણ બસશે? જે સાધુશીલતા પાડે છે અને ન્યાયથી વર્તે છે અને જે પોતાના હૃદયમાં સત્ય બોલે છે, તે જે પોતાની જીભે ચાળી કરતો નથી, તથા પોતાના મિત્રનું ગુંડું કરતો નથી અને પોતાના પાડોશી પર ધમક મૂકતો નથી. તેની દ્રષ્ટિમાં પાજી માણસ ધિક્કાર પાત્ર છે અને જે યહોવાના ભક્તને માન આપે છે અને જે પોતાના હિત વિરુદ્ધ સોગન ખાઈને ફરી જતો નથી, જે પોતાના નાણા વ્યાજે મૂકતો નથી અને જે નિરપરાધી વિરુદ્ધ લાંચ ખાતો નથી, એવા કામ કરનાર એ યહોવાના પર્વત પર ચડશે. પ્રભુને પર્વત પર ચડવા માટે નવું યરૂસાલેમ અને નવું પૃથ્વી જોવા માટે આપણે આ પ્રમાણે જે દાઉદ ગીતશાસ્ત્રી કહે છે એ પ્રમાણે આપણે કહે છે સહનશીલતા અને ન્યાય પ્રમાણે વર્તવાની જરૂર છે. કહે છે બીજો તિમોથી અને 3:16 કહે છે કે દરેક શાસ્ત્ર વચન ઈશ્વર પ્રેરિત છે. અને વોટફિલ્ડ એ આની પર કોમેન્ટરી આપતા આપણે લખે છે કે ગોડ બ્રેથ મીન્સ breathed forth by God rather than breathed into by God. એનો અર્થ એ છે કે આ જે પવિત્ર વચનો ઈશ્વરે આપ્યા છે એ વચનો ઈશ્વરે તેના આત્માને વિરુદ્ધ તેને આત્માની મારફતે તેના સેવકોને આપ્યા અને તેના સેવકોએ એ લખ્યા છે, નહીં કે કોને લખ્યા અને ઈશ્વરે એના પર મોહર મારી હોય. આ ઈશ્વર પ્રેરિત વચનો એ કહે છે આપણે દરરોજ સવારે વાંચવા અને મનન કરવું એ બહુ જરૂર છે. ન્યાયી હોવું, ન્યાયપણું હોવું એ બહુ જ જરૂરી છે. રોમન 3 અને 20 કહે છે કે નિયમ શાસ્ત્ર પ્રમાણે માણસ પોતાની રીતે જીવી શકતો નથી, કારણ કે પાપ વિશે જ્ઞાન ધરાવે છે, પણ આપણા સારા કામ એ ગંદા ચીથરા જેવા છે. રોમિયો 3 અને 20 કલમ જયંતિભાઈ વાંચો.
રોમિયો 3 અને 20, કેમ કે તેની સમજ કોઈ પણ માણસ નિયમ શાસ્ત્ર પ્રમાણની કરણીઓથી ન્યાય કરશે નહીં, કારણ કે નિયમ દ્વારા પાપ વિશે જ્ઞાન થાય છે.
હવે જયારે પ્રભુ યેશુ ખ્રિસ્તે આદમ અને હવાને બનાવ્યા ત્યારે કહે છે એને એનું ન્યાયપણું એની આજુબાજુ રેડી દીધું અને કહે છે એ ન્યાયપણાના જે વસ્ત્રો હતા એ વસ્ત્રને લઈને કહે છે આદમ અને હવા એ પોતાની નગ્નતા જોઈ શકતા ન હતા. પણ જયારે સત્તાને એમને પાપ કરાવ્યું ત્યારે એમને ખ્યાલ આવ્યો કે તેઓ નાગા છે, ત્યારે કહે છે અંજીરના વસ્ત્ર લઈને કહે છે તેમણે પોતાના પાપ ઢાંકવા માટે પ્રયત્ન કર્યો, પોતાની નગ્નતા ઢાંકવા માટે પ્રયત્ન કર્યો. જયારે હોવા પાપ આવ્યો ત્યારે કહે છે કે ત્યાં ગાડી લવારું ને કાપીને તેમના નાગા જે શરીર હતા તેને કહે છે તેમણે ઢાંક્યા. ત્યાં પ્રભુએ ચાહ્યું હોત તો ત્યાં ફરીથી એ ન્યાયના વસ્ત્ર તમે ફેરાવ્યા હોત, પણ એમણે એ કર્યું નહીં. પણ કહે છે જે સર્પ તેમને ધૂળ થતો તેને કહે છે સાપ દીધો તું ધૂળ પાસે, હવાને સાપ દીધો કે તું કષ્ટી જન્મ ધારણ કરશે અને આદમને કહ્યું કે તું મહેનતથી રોટલી ખાશે. પણ ત્યાં આગળ ઈશ્વરે આપણા માટે ન્યાય પણ રાખી મૂક્યું અને કહે છે 2000 વર્ષ પૂર્વે એના પુત્ર પ્રભુ યેશુ ખ્રિસ્તે આપણા પાપનું નિવારણ થાય, ન્યાયકરણ આપણને મળે તે માટે આ દુનિયામાં આવ્યો અને કહે છે એના મરણથી અને પુનરુત્થાનથી આપણું ન્યાયકરણ એ આપણે મેળવી શકીએ છીએ. ન્યાયકરણું મેળવવા માટે પ્રભુ યેશુ ખ્રિસ્ત વગર બીજો કોઈ રસ્તો છે નહીં. તમે અને હું એ તો કહે છે ઈશ્વરનું મંદિર છીએ. તમે જો પહેલો કોરિન્થી 3 ત્રીજો અધ્યાય અને 16 નિકાલમાં વાંચો તો એ આ પ્રમાણે કહે છે પહેલો કોરિન્થી 3 અધ્યાય અને 16 કલમ તમે કહે છે તમે દેવનું મંદિર છો અને તમારામાં દેવનો આત્મા વસે છે એ તમે નથી જાણતા. જો કોઈ દેવના મંદિરનો નાશ કરે છે તો તે તેનો નાશ કરશે, કેમ કે દેવનું મંદિર પવિત્ર છે અને તે મંદિર તમે છો. તમે અને હું જે આ શરીર ધારણ કરીએ છીએ એ તો દેવનું મંદિર છે. આ આપણું સુંદર ચર્ચ આપણા જુવાનોએ નાતાલ પર એટલું સરસ રીતે શણગાર્યું અને એવું સુંદર લાગતું હતું બહારથી કે એ લોકો આજુબાજુના લોકો એ જોઈને ઈશ્વરનો મહિમા કરે. પણ એ શરીર એ મંદિર તો ફક્ત એ ઇમારત છે, માટીનું બનાવેલું છે, પણ ખરું મંદિર એ તો તમે અને હું છે. શું એને આપણે શણગારેલું છે? શું આપણું આ જીવન એ બીજા જોઈ અને પ્રભુની સ્તુતિ કરે તેવું છે? તે પછી પ્રભુ યેશુ ખ્રિસ્તને આવી અને મંદિરને સાફ કરવાની જરૂર છે. માર્ક 11 અને 17 કહે છે કે મારું મંદિર એ દેવનું કે જે પવિત્ર સ્થાન છે પણ તમે એને લૂંટેરાનું ઉત્તર બનાવ્યું છે. દેવ નું મંદિર સુદેવ નું મંદિર છે કે
લુટારાનું
પુત્ર છે શેતાન નું સ્થાન છે શું છે આપણે આજે વિચાર કરી અને આપણે આ પ્રભુના મંદિરને ફરીથી તેને સ્થાન આપે કે જેથી કરીને પવિત્ર આત્મા તેનો વાસ કરે. આ મંદિરની મારફતે શું તમે બીજાને એ સાક્ષી આપી શકો છો કે જેમ આ અમેરિકન સોલ્જરે આ સ્ટેશન પર કહ્યું કે આઈ વોન્ટ ટુ બી લાઈક ક્રાઇસ્ટ, હું ખ્રિસ્ત જેવો બનવા માટે પ્રયત્ન કરું છું, શું તમે તમારા જીવનો શું હું મારા જીવન એવી રીતે જીવું છું કે જેથી કરીને બીજા એ જુએ કે આ ખ્રિસ્ત છે, ખ્રિસ્તનો આત્મા આનામાં વસે છે, એ ટેસ્ટિમની શું તમે તમારા જીવનથી આપી શકો છો? જો તમે આ કરવા માંગતા હોય તો હું તમને કહું છું કે 2008 નું સ્પર્શ એ નવું યરુશલેમ અને નવી પૃથ્વી આકાશમાંથી ઉતરતું તમે જોશો અને તેમાં તમે પ્રવેશ કરશો. હમણાં આપણે વાંચ્યું કે નવા યરુશલેમ તેમાં મંદિર જોયું નહીં. યોહાન ત્યાં કહે છે કે મેં તેમાં મંદિર જોયું નહીં, કારણ કે તે પ્રભુ એ તેનું મંદિર છું. જ્યાં સુધી આપણે આ દુનિયા પર જીવીએ છીએ ત્યાં સુધી આપણે દેવનું મંદિર છે, પણ જયારે આપણે આ મંદિર છોડીને પ્રભુની પાસે જઈશું ત્યારે પ્રભુ શ્રી ખ્રિસ્તનું જીવન, પ્રભુ શ્રી ખ્રિસ્તનું શરીર એ ત્યાં આગળ મંદિર બનીને આપણને એ અનંત જીવન આપવા માટે ત્યાં તૈયાર છે. એ અનંત જીવન મેળવવા માટે એ પ્રભુ શ્રી ખ્રિસ્તના મંદિરમાં રહેવા માટે શું આપણે તૈયાર છીએ? જો આપણે એ નથી કર્યું તો આ 2008 નું સ્પર્શ જેમ જયંતિભાઈ કહે છે તે પ્રમાણે એ આપણી શરૂઆત બની જાય કે જેથી કરીને આપણે આપણું અનંત જીવન શોધી શકીએ અને આપણા જીવનની મારફતે બીજાને પ્રભુની સુવાર્થ આપી શકીએ અને પ્રભુ શ્રીકૃષ્ણની ગમ લાવી શકીએ. પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપો અને તમારી અનંત જીવનની પ્રાર્થના પ્રભુ શ્રીકૃષ્ણમાં માન્ય થાય એના માટે હું ખાસ તમને વિનંતી કરું છું.